એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ મહત્વના સમકાલીન કેનેડિયન લેખિકા મેડેલિન થિયેન વિશે વાત કરવાના છીએ.
હા, મેડેલિન થિયેન, જેમનું મૂળ મલેશિયન ચીની છે પણ તેઓ વેન્કુવરમાં જન્મેલા, અને કેનેડિયન સાહિત્યમાં એમનું નામ ઘણું મોટું છે.
બરાબર. અને એમનું લેખન, ખાસ કરીને જે ડાયાસ્પોરા અનુભવો છે, એટલે કે વતનથી દૂર વસતા લોકોની વાત, પછી સ્મૃતિ, ઇતિહાસ અને રાજકીય ઉથલપાથલની લોકો પર, પેઢીઓ પર કેવી અસર થાય છે, એ બધું ખૂબ ઊંડાણપૂર્વક તપાસે છે.
ખરેખર એમની શૈલીમાં જાણે પૂર્વ અને પશ્ચિમ બંનેની અસર દેખાય છે. અને આજે આપણે એમની બે કૃતિઓ લઈ રહ્યા છીએ. બંને સ્વરૂપમાં અલગ છે પણ મુદ્દાઓ ઘણા મળતા આવે છે.
હા, પહેલી છે એમની બહુ જ વખણાયેલી નવલકથા ડુ નોટ સે વી હેવ નથિંગ, જે 2016માં આવી. એને તો કેનેડાના ગિલર પ્રાઇઝ અને ગવર્નર જનરલ એવોર્ડ પણ મળ્યા છે,
અને બુકર પ્રાઇઝ માટે પણ શોર્ટલિસ્ટ થઈ હતી. એટલે ખૂબ જ મહત્વની કૃતિ છે.
ચોક્કસ. અને બીજી કૃતિ છે એમના પહેલા વાર્તા સંગ્રહ સિમ્પલ રેસિપીઝમાંથી એક ટૂંકી વાર્તા, ધ બુક ઓફ રેકોર્ડ્સ. તો આજના સંવાદનો હેતુ એ સમજવાનો છે કે આ બે અલગ અલગ કથાઓ, એક મહાકાવ્ય જેવી નવલકથા અને એક નાનકડી અંગત વાર્તા દ્વારા થિયેન સ્મૃતિ, નુકસાન, કલાનું સ્થાન અને દમન સામે ટકી રહેવાના સંઘર્ષ જેવા વિષયોને કેવી રીતે ઉજાગર કરે છે.
બરાબર. તો શરૂઆત કરીએ ડુ નોટ સે વી હેવ નથિંગથી. આ શીર્ષક જ કેટલું ઇન્ટ્રિગિંગ છે, નહીં?
બિલકુલ. અને આ નવલકથા આપણને લઈ જાય છે છેક 20મી સદીના ચીનમાં, લગભગ 1940થી શરૂ કરીને 2000 સુધીનો લાંબો પટ છે.
હા, અને એમાં મુખ્યત્વે ત્રણ મોટા ઐતિહાસિક વળાંકો આવે છે. એક તો 1950ના દાયકાનું એન્ટી રાઇટિસ્ટ કેમ્પેન,
એટલે કે જે બૌદ્ધિકો કે કલાકારો સરકારની વિચારધારા સાથે સહમત ન હોય એમની પર જે દમન થયું એ.
બરાબર. પછી આવી સાંસ્કૃતિક ક્રાંતિ, જે લગભગ 1966થી 1976 સુધી ચાલી, માઓનો સમય. એમાં તો ચીનના પરંપરાગત મૂલ્યો, કલા, શિક્ષણ બધા પર બહુ મોટો પ્રહાર થયો.
દર્શનને કચડી નાખવામાં આવ્યો.
હા, તો આ બધા તોફાની સમયના સંદર્ભમાં થિયેને સવાલ પૂછે છે કે આવા માહોલમાં કલાકારનું શું, સંગીત, સાહિત્ય, એનું શું સ્થાન?
શું એ માત્ર મનોરંજન છે કે પછી એનાથી કંઈક વધુ છે? શું એ સ્મૃતિઓને જીવતી રાખે છે? શું એ અત્યાચારનો એક પ્રકારનો મૌન પ્રતિકાર છે?
અને જો એમ હોય તો કલાકાર હોવું એ કેટલું જોખમી બની શકે? આ બધા પ્રશ્નો નવલકથાના કેન્દ્રમાં છે.
તો વાર્તા શરૂ ક્યાંથી થાય છે?
વાર્તાની શરૂઆત રસપ્રદ રીતે 1991માં વાન્કુવરથી થાય છે. એક 10 વર્ષની છોકરી છે મેરી, જેનું ચીની નામ લીલિંગ છે. એની મુલાકાત આઈમિંગ નામની એક યુવાન સ્ત્રી સાથે થાય છે, જે હમણાં જ ચીનથી આવી છે.
અચ્છા.
અને આ આઈમિંગ કોણ છે?
એ મેરીના પિતાના એક જૂના મિત્રની દીકરી છે, અને એ ખરાબ સમાચાર લઈને આવી છે. એના પિતા તિયાનમેન સ્ક્વેરના દેખાવો દરમિયાન મૃત્યુ પામ્યા છે.
ઓહ, એટલે આ મુલાકાત જાણે ભૂતકાળના પડોળ ખોલે છે. બરાબર. અને ત્યાંથી આપણે સીધા ભૂતકાળમાં 1960ના દાયકાના શાંઘાઈમાં પહોંચી જઈએ છીએ. શાંઘાઈ કન્ઝર્વેટરી ઓફ મ્યુઝિક, સંગીત શિક્ષણની બહુ મોટી સંસ્થા.
અને ત્યાં કોણ છે?
ત્યાં ત્રણ યુવાન સંગીતકારો છે. સ્પેરો, જે ખૂબ જ પ્રતિભાશાળી પણ થોડો અંતર્મુખી સંગીતકાર છે. ઝુલી, એની પિતરાઈ બહેન, જે અદ્ભુત વાયોલિન વગાડે છે. અને કાઈ, જે પિયાનો વાદક છે.
આ ત્રણેયની મિત્રતા અને સંગીત એ વાર્તાનો એક મુખ્ય ભાગ લાગે છે.
હા, એમને પશ્ચિમી શાસ્ત્રીય સંગીતનો બહુ શોખ છે, ખાસ કરીને બાચનું સંગીત એમને જોડે છે. પણ એમના આ સંગીત પ્રેમ અને એમની મિત્રતા પર રાજકીય સંકટ ઘેરાવા માંડે છે.
કેમ કે માઓના શાસનમાં પશ્ચિમી પ્રભાવને શંકાની નજરે જોવામાં આવતો હતો.
બરાબર.
બરાબર. બૌદ્ધિકો અને કલાકારો પર નિયંત્રણો વધતા જાય છે. સ્પેરોના પિતા, જે પોતે પણ સંગીત સાથે જોડાયેલા છે, એમને શાસન વિરોધી ગણીને સજા રૂપે દૂર ગામડે મોકલી દેવામાં આવે છે, આખા પરિવારને.
એટલે સ્પેરોની સંગીતકાર બનવાની કારકિર્દી પર લગભગ પૂર્ણ વિરામ મુકાઈ જાય છે. હા, અને પછી આવે છે સાંસ્કૃતિક ક્રાંતિ. એ સમય તો વધુ ભયાનક હતો. રેડ ગાર્ડ્સ, જે માઓના યુવા સમર્થકો હતા, તેઓ કન્ઝર્વેટરી પર હુમલો કરે છે.
અને શું કરે છે?
પશ્ચિમી સંગીતના રેકોર્ડ્સ, પુસ્તકો, સંગીતના વાદ્યો બધું તોડી નાખે છે, સળગાવી દે છે. આ માત્ર વસ્તુઓનો નાશ નહોતો, આ તો જાણે ચીનની પોતાની જ એક સાંસ્કૃતિક ધારા પર, સ્મૃતિ પર હુમલો હતો.
અને કલાકારો પર દબાણ કે તેઓ પોતાની બુર્જવા એટલે કે પશ્ચિમી ઉચ્ચ વર્ગીય ગણાતી કલાનો જાહેરમાં ત્યાગ કરે.
બિલકુલ, આવા સમયે ઝૂલી જેવી પ્રખર કલાકાર માટે સમાધાન કરવું અશક્ય બની જાય છે. એ ખૂબ જ સિદ્ધાંતવાદી છે.
અને એનું શું થાય છે?
એ અપમાન સહન કરવા અને પોતાના સિદ્ધાંતો સાથે સમાધાન કરવાને બદલે આત્મહત્યા કરી લે છે.
ઓહ, આ તો બહુ દુઃખદ વળાંક છે.
હા, એની આત્મહત્યા જાણે કલાના આત્મા પર થયેલા ઘાવનું પ્રતીક બની જાય છે. એ બતાવે છે કે શાસન કલાને કઈ હદે કચડી શકે છે.
પણ બધા તો આ રસ્તો નથી લેતા. સ્પેરો અને કાઈનું શું થાય છે?
એ બંને ટકી લેવા માટે જુદા રસ્તા અપનાવે છે. સ્પેરોને તો ગામડાની મજૂર શિબિરમાં મોકલી દેવાય છે. ત્યાં એની પાસે કોઈ વાદ્ય નથી, કશું નથી.
તો એ કેવી રીતે ટકે છે?
એ મનમાં સંગીત રચે છે, ગુપ્ત રીતે પ્રતિબંધિત સંગીતની નોટ્સ એની યાદોને સાચવે છે. સંગીત એના માટે જીવવાનું કારણ બની રહે છે.
અને કાઈ?
કાઈ થોડો વધુ વ્યવહારુ છે. એ પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવાનો પ્રયાસ કરે છે, શાસન સાથે અમુક હદે સમાધાન કરીને પોતાનો રસ્તો કાઢે છે. એનું પાત્ર નૈતિક જટિલતાઓ દર્શાવે છે કે ટકી રહેવા માટે ક્યારેક કેવા નિર્ણયો લેવા પડે છે.
અને આ બધો ભૂતકાળ વર્તમાન સાથે, એટલે કે 1991માં વેનકુવરમાં મેરી અને આઈમિંગ સાથે કેવી રીતે જોડાય છે?
આઈમિંગનો અનુભવ સીધો ત્યાનમેન સ્ક્વેર સાથે જોડાયેલો છે. એના પિતાનું મૃત્યુ અને એનું કેનેડા ભાગી આવવું એ બતાવે છે કે 1960ના દાયકાનો અત્યાચાર અને 1989નો અત્યાચાર એ રાજકીય દમનનું ચક્ર જાણે ચાલુ જ રહ્યું છે.
અને મેરી, જે કદાચ કાઈની પુત્રી છે?
હા, એવું લાગે છે. એ પોતાના પિતાના ભૂતકાળના મૌનને, જે ચીનમાં બની ગયું, એના વિશે એમના મૌનને સમજવાનો પ્રયત્ન કરે છે. આઈમિંગ અને મેરી બંને જાણે પેઢીઓથી વારસામાં મળેલા આઘાતનો સામનો કરી રહી છે, જેને આપણે ઇન્ટરજનરેશનલ ટ્રોમા કહીએ છીએ.
આ પાત્રો ખરેખર ખૂબ જ જટિલ અને ઊંડાણપૂર્વક ઘડાયેલા લાગે છે. સ્પેરો, જેની પ્રતિભા દબાવી દેવાય પણ મરી નથી. જુલી, જે કલા માટે બલિદાન આપે છે. કાઈ, જે વ્યવહારુ બનીને ટકી રહે છે. આઈમિંગ, જે ભૂતકાળની સાક્ષી છે. અને મેરી, જે આ બધા ટુકડાઓને જોડવાનો પ્રયાસ કરે છે. આ પાત્રો દ્વારા થિયન કયા મુખ્ય વિષયો પર ભાર મૂકે છે?
સૌથી મોટો વિષય તો કલાનો જ છે, એની શક્તિ અને એની મર્યાદા. સંગીત આ પાત્રો માટે આશરો પણ છે અને એમના માટે જોખમ પણ ઊભું કરે છે.
હા, એ માનવીયતા ટકાવી રાખવામાં મદદ કરે છે, પણ સાથે જ એ કલાકારને શાસનની નજરમાં લાવી દે છે.
બરાબર. અને જે વાદ્યોનો નાશ થાય છે એ માત્ર ભૌતિક નુકસાન નથી, એ સાંસ્કૃતિક સ્મૃતિ પરનો હુમલો છે.
બીજો મહત્વનો મુદ્દો, તમે કહ્યું એમ, સ્મૃતિ અને ઐતિહાસિક આઘાતનો છે. ઇતિહાસની મોટી ઘટનાઓ સામાન્ય માણસના જીવનને કેવી રીતે અસર કરે છે? પેઢીઓ સુધી એની અસર કેવી રીતે રહે છે?
હા, અને એમાં મૌન અને ગુપ્તતાનો શું રોલ છે? શું ભૂતકાળ વિશે વાત કરવી, વાર્તા કહેવી એ પોતે જ એક પ્રકારનો ઉપચાર કે પ્રતિકાર બની શકે છે? નવલકથા એવું સૂચવે છે.
અને મેરીના પાત્ર દ્વારા ડાયાસ્પોરામાં ઓળખનો પ્રશ્ન પણ આવે છે.
ચોક્કસ. અને નૈતિકતાના સવાલો પણ છે. ટકી રહેવા માટે શું કરવું? કાય જેવું સમાધાન, ઝૂલી જેવું બલિદાન કે સ્પેરો જેવો વચ્ચેનો પીડાદાયક રસ્તો? લેખિકા કોઈ સરળ જવાબ નથી આપતી.
આ બધું ઘણું અંધકારમય લાગે છે. શું નવલકથામાં આશા જેવું કંઈ છે?
હા, એ પણ છે. જુઓ, નવલકથાનું શીર્ષક ડુ નોટ સે વી હેવ નથિંગ એ મૂળ તો એક ક્રાંતિકારી ગીત ધ ઇન્ટરનેશનલની પંક્તિ છે, જે સારા ભવિષ્યનું વચન આપે છે.
પણ અહીં એનો અર્થ કદાચ જુદો છે.
હા, અહીં એ વક્રોક્તિ જેવું લાગે છે, કારણ કે પાત્રો તો ક્રાંતિની નિષ્ફળતા અને ખાલીપો અનુભવે છે. પણ તેમ છતાં લેખિકા સૂચવે છે કે એમની પાસે કંઈક તો છે જ. શું? એમની સ્મૃતિઓ, એમનું સંગીત, એમના સંબંધો.
અને પેલી ધ બુક ઓફ રેકોર્ડ્સ નામની કાલ્પનિક હસ્તપ્રત?
હા, એ બહુ મહત્વનું પ્રતીક છે. એ ગુપ્ત રીતે લખાયેલી ડાયરી કે નોંધ જેવું છે, જેમાં ઇતિહાસ અને સંગીત સચવાયેલું છે. એ બતાવે છે કે શાસન ભલે ભૂસી નાખવાનો પ્રયત્ન કરે, માનવાત્મા, કલા, સ્મૃતિ એ કોઈક ને કોઈક રીતે ટકી રહે છે.
કથન શૈલીની વાત કરીએ તો આ ભૂતકાળ અને વર્તમાન વચ્ચેની અવરજવર, એની શું અસર છે?
આજે બહુકાલીન માળખું છે, એ ખૂબ પ્રભાવશાળી છે. એ આપણને બતાવે છે કે સ્મૃતિ કેવી રીતે કામ કરે છે, ટુકડે ટુકડે, અણધારી રીતે, વાચકને પણ એવું લાગે કે જાણે એ મેરીની સાથે ઇતિહાસના કોયડા ઉકેલી રહ્યો છે.
અને ભાષા?
ભાષા ખૂબ કાવ્યાત્મક છે. એમાં સુંદરતા છે, પણ સાથે સાથે ચીનના ઇતિહાસની જે કઠોર વાસ્તવિકતા છે એને પણ લેખિકા પૂરી તાકાતથી રજૂ કરે છે. અને ગદ્યમાં પણ એક પ્રકારની સંગીતાત્મકતા, લય જોવા મળે છે.
એકંદરે વાચક પર આ નવલકથા કેવી છાપ છોડે છે?
ખૂબ ઊંડી છાપ. પાત્રો માટે સહાનુભૂતિ જાગે, એમના નુકસાન માટે દુઃખ થાય, એમના સંઘર્ષ માટે આદર થાય, અને કલા અને સ્મૃતિની જે તાકાત છે એમાં ક્યાંક શ્રદ્ધા બેસે. એ આપણને વિચારતા કરી મૂકે કે મોટો ઇતિહાસ વ્યક્તિગત જીવનને કેવી રીતે ઘડે છે.
ખરેખર આ તો બહુ જ ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ થયું. હવે આટલા મોટા મહાકાવ્ય જેવા ફલક પરથી આપણે મેડેલિન થિયનની બીજી કૃતિ તરફ જઈએ, જે ઘણી નાની, વધુ અંગત લાગે છે. ટૂંકી વાર્તા ધ બુક ઓફ રેકોર્ડ્સ. રસપ્રદ છે કે નવલકથામાં પણ આ જ નામની એક કાલ્પનિક વસ્તુ હતી.
હા, એ નામનું જોડાણ રસપ્રદ છે. આ ટૂંકી વાર્તા એમના પહેલા વાર્તા સંગ્રહ સિમ્પલ રેસિપીઝમાંથી છે, અને આ પણ વાનકુવરમાં જ સેટ થયેલી છે. પણ અહીં માહોલ સાવ જુદો છે.
અહીં શું છે?
અહીં કોઈ મોટો રાજકીય ઇતિહાસ નથી. અહીં એક પરિવાર છે જે હમણાં જ માતાના મૃત્યુના શોકમાંથી પસાર થઈ રહ્યો છે, અને વાર્તા કહેનાર એક યુવાન દીકરી છે.
અને વાર્તાનું કેન્દ્ર શું છે? કંઈક અસામાન્ય ઘટના બને છે?
હા, બને છે, અને એ જ વાર્તાને ચલાવે છે. કથાકારના પિતા, જે સામાન્ય રીતે ખૂબ શાંત, ઓછા બોલા છે, તે અચાનક એક વિચિત્ર નિર્ણય લે છે.
શું નિર્ણય?
એ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવવાનું નક્કી કરે છે.
શાના માટે?
સતત સૌથી લાંબો સમય ગાવાનો રેકોર્ડ તોડવા માટે.
શું વાત કરો છો? માતાના મૃત્યુના શોકમાં ગાવાનો રેકોર્ડ? આ તો બહુ વિચિત્ર લાગે છે.
બરાબર, આ જ વિચિત્રતા અને એની પાછળનો અર્થ વાર્તા શોધે છે. પિતા શું કરે છે કે ઘરના લિવિંગ રૂમમાં પોતાની જાતને પૂરી દે છે. એમની પાસે શું હોય? એક લોગબુક, સમય અને ગીતો નોંધવા માટે, એક ઘડિયાળ અને ગરમ ચાનો થર્મોસ, બસ.
અને
પછી એ ગાવાનું શરૂ કરે છે, અને ગાય જ કરે છે દિવસો સુધી. દીકરી બહાર બેસીને બધું નોંધે છે, સમય, ગીતો, પિતાની સ્થિતિ.
આ ગાવા દરમિયાન શું બને છે? એ ફક્ત ગાય જ કરે છે?
ના, એ ગાય છે તેમ તેમ એમનું ગાવું એ માત્ર રેકોર્ડ બનાવવાની કવાયત નથી રહેતું, એ સ્મરણનું એક કાર્ય બની જાય છે. ગીતો દ્વારા ભૂતકાળ જીવંત થાય છે.
કેવો ભૂતકાળ?
એમની યુવાનીના દિવસો, જે કદાચ બોર્નિયોમાં વીત્યા હતા, એમની પત્ની એટલે કે કથાકારની માતા સાથેનો એમનો પ્રેમ, કેનેડા આવ્યા એ સમય, માતાની બીમારી, એના છેલ્લા દિવસો, આ બધી યાદો ગીતો સાથે વણાઈ જાય છે. પિતાનો અવાજ થાકથી, ભાવનાઓના ભારથી ઘેરાતો જાય છે.
અને અંતે?
શું એ રેકોર્ડ તોડી શકે છે?
ના,
એ રેકોર્ડની બહુ નજીક પહોંચે છે, પણ ત્યાં સુધીમાં મીડિયાને ખબર પડી જાય છે. પત્રકારો, કેમેરા, બધું આવી પહોંચે છે.
એટલે જે અંગત શોક વ્યક્ત કરવાની રીત હતી એ જાહેર તમાશો બની જાય છે.
બરાબર, અને એ દબાણ, શારીરિક થાક અને યાદોનો ભાવનાત્મક બોજ, એ બધું પિતા સહન નથી કરી શકતા. એ ભાંગી પડે છે. એમને ભ્રમ થવા લાગે છે. એ મૃત પત્ની સાથે વાતો કરવા લાગે છે, જાણે હજુ ત્યાં જ હોય. અને અંતે રેકોર્ડ તૂટે પહેલા જ એમનો અવાજ બંધ થઈ જાય છે.
એટલે અંત તો નિષ્ફળતાનો જ કહેવાય ને?
દુનિયાની નજરે કદાચ હા. પત્રકારો તો નિરાશ થઈને જતા રહે છે. ઘરમાં દિવસોના અવાજ પછી એકદમ ગાઢ શાંતિ છવાઈ જાય છે. પણ એ ક્ષણે પેલી દીકરીને સમજાય છે.
શું સમજાય છે?
એને સમજાય છે કે એના પિતાનો આશય ક્યારેય ગિનિસ બુક નહોતો. એમનો આશય હતો યાદ કરવાનો, સ્મરણ કરવાનો, પોતાની પ્રિય પત્નીની જે યાદો હતી, જે હાજરી હતી, જે હવે વિલીન થઈ રહી હતી, એને પોતાના શ્વાસથી, પોતાના અવાજથી પકડી રાખવાનો આ એક પ્રયાસ હતો, ભલે દુનિયા એને ન સમજે.
એટલે ગાવાનો આ મેરેથોન એ પ્રેમ અને સ્મૃતિનું એક સ્મારક હતું.
બરાબર, એક જીવંત સ્મારક, જે ભલે સત્તાવાર રેકર્ડબુકમાં ન નોંધાયું, પણ દીકરીની લોગબુકમાં અને એમના હૃદયમાં નોંધાઈ ગયું.
આ ખરેખર ખૂબ જ ભાવુક કરી દે તેવી વાત છે. આ વાર્તાના પાત્રો વિશે શું કહેશો?
પાત્રો ઓછા છે, પણ અસરકારક છે. કથાકાર દીકરી, જે શરૂઆતમાં મૂંઝવણમાં છે, પણ ધીમે ધીમે પિતાના દુઃખ અને એમના કાર્ય પાછળના પ્રેમને સમજે છે. એ આખી ઘટનાની સાક્ષી અને નોંધ રાખનાર બને છે.
અને પિતા, જેમના મૌનની પાછળ આટલો મોટો ભાવનાત્મક ઉછાળો છુપાયેલો છે, જે શબ્દોમાં નહીં પણ ગાવામાં વ્યક્ત થાય છે.
હા, એમનું કાર્ય એકદમ અંગક, ખાનગી અનુષ્ઠાન જેવું છે. અને માતા, જે ભલે શારીરિક રીતે હાજર નથી પણ વાર્તામાં એમની હાજરી સતત વર્તાય છે, એમના માટે જ આ બધું થઈ રહ્યું છે.
એક ભાઈનો પણ ઉલ્લેખ છે ને?
હા, જોકલિયાંગ મોટો ભાઈ. એ થોડો વધુ વ્યવહારુ છે. એને શરૂઆતમાં પિતાના આ કામથી શરમ જેવું લાગે છે. એ કદાચ પેઢીઓ વચ્ચેની સમજણના તફાવતને પણ બતાવે છે.
તો આ વાર્તાના મુખ્ય વિષયો કયા છે? શું એ પેલી નવલકથા સાથે જોડાય છે?
હા, ચોક્કસ જોડાય છે. સૌથી પહેલો વિષય તો સ્મૃતિ અને સ્મરણનો જ છે. મૃત્યુ પછી પ્રિયજનોને કેવી રીતે યાદ રાખવા. અહીં ગાવું એક સક્રિય શારીરિક ક્રિયા છે યાદ કરવાની. સ્મૃતિ એ માત્ર ભૂતકાળ નથી, એ વર્તમાનમાં જીવાતી પ્રક્રિયા છે.
અને બીજો વિષય જે બહુ સ્પષ્ટ છે એ છે અવ્યક્ત શોક. જ્યારે દુઃખ એટલું મોટું હોય કે શબ્દો ન મળે ત્યારે માણસ આવા રસ્તા અપનાવે છે.
બરાબર. ભાષા જ્યાં અધૂરી પડે ત્યાં કદાચ સંગીત, ગાવું એ વ્યક્ત કરવામાં મદદ કરે છે. ત્રીજો મુદ્દો છે સિદ્ધિનો અર્થ શું.
એટલે કે ગિનેસ બુકમાં નામ નોંધાવવો એ સિદ્ધિ છે કે પછી પિતાએ જે કર્યું એ?
બરાબર. ગિનિસ બુક એ બાહ્ય જાહેર માન્યતા છે, જ્યારે પિતાનું કાર્ય આંતરિક ભાવનાત્મક છે. વાર્તા પૂછે છે કે સાચો રેકોર્ડ કયો, દુનિયાનો કે દિલનો?
અને અવાજ અને મૌન વચ્ચેનો સંઘર્ષ પણ છે. પિતા જાણે અવાજથી મૌનને ખાલી પાને ભરવા માંગે છે.
ચોક્કસ. વાર્તાની શૈલી પણ બહુ અસરકારક છે. દીકરીના દ્રષ્ટિકોણથી કહેવાયું છે એટલે આત્મીયતા લાગે છે. અને અહીં પણ ભૂતકાળ અને વર્તમાન જોડાયેલા છે, જે સ્મૃતિની જેમ જ વહે છે. ગતિ ધીમી છે, જે ભાવનાત્મક ઊંડાણ માટે જરૂરી છે.
પ્રતીકોની વાત કરીએ તો ગિનિસ બુક, ગાવું અને પેલી લોગ બુક.
ગિનિસ બુક, જેમ કહ્યું તેમ, બાહ્ય માન્યતાનું પ્રતીક છે. ક્યારેક થોડું ઉપરછલ્લું પણ લાગે. ગાવું એ પ્રેમ, સ્મૃતિ, ટકી રહેવાની શક્તિ અને કદાચ મૃતક સાથે જોડાવાના પ્રયાસનું પ્રતીક છે.
અને લોગ બુક?
લોગ બુક એ ગિનિસ બુકનું જાણે પ્રતિબિંબ છે, પણ ઉલટું. એમાં માત્ર સમય અને ગીતો નથી, એમાં એ ભાવનાત્મક સત્ય નોંધાયેલું છે જે આંકડાઓમાં નથી આવતું. દીકરીને સમજાય છે કે જે લખાયું નથી, પિતાની લાગણીઓ, માતાની યાદો, એ જ ખરો રેકોર્ડ છે.
ઉદાસી ભરી સુંદરતા એ આપણને માનવીય સંબંધો અને શોકની ઊંડાઈનો પરિચય કરાવે છે. એ કહે છે કે પ્રેમ અને સ્મૃતિની અભિવ્યક્તિ હંમેશા દુનિયા સમજે એવી જ ન હોય. અંતે એ માનવ ભાવનાની તાકાત અને પ્રેમના બંધનની વાત કરે છે. પેલું અંતિમ મૌન પણ ખાલી નથી લાગતું, એ પિતાના ગીતો અને યાદોથી ભરેલું લાગે છે.
તો આ બંને કૃતિઓને સાથે મૂકીને જોઈએ એક મોટા ઐતિહાસિક ફલક પરમી નવલકથા અને બીજી આ અત્યંત અંગત વાર્તા, તો મેડલિન થિયનના લેખન વિશે આપણે શું તારણ કાઢી શકીએ?
બંને કૃતિઓ બતાવે છે કે થિયન સતત એ જ પ્રશ્નો સાથે જોડાયેલા છે. કેવી રીતે વ્યક્તિઓ મોટા ઐતિહાસિક દબાણો અથવા ઊંડા અંગત નુકસાનનો સામનો કરે છે, અને બંનેમાં જવાબ શું મળે છે? કલા અને સ્મૃતિ.
હા, કલા, પછી એ સંગીત હોય કે વાર્તા કહેવી, અને સ્મૃતિ એ ટકી રહેવા માટે, પોતાની ઓળખ જાળવી રાખવા માટે અને માનવીયતાને જીવંત રાખવા માટેના મુખ્ય સાધનો તરીકે સામે આવે છે.
પછી ભલે સંઘર્ષ રાષ્ટ્રીય સ્તરનો હોય, જેમ કે નવલકથામાં, કે પછી એકદમ અંગત પારિવારિક સ્તરનો હોય, જેમ કે ટૂંકી વાર્તામાં, મૂળ વાત એ જ રહે છે.
આખરે આ બંને કથાઓ આપણને એ યાદ અપાવે છે કે ઇતિહાસના ભાર અને અંગત નુકસાન સામે લડવા માટે કલા અને સ્મરણ જેવા સાધનો કેટલા મહત્વના છે.
અને કદાચ એટલે જ થિયનનું લેખન આટલું શક્તિશાળી અને પ્રસ્તુત લાગે છે, કારણ કે તે માનવ અનુભવના આવા મૂળભૂત સત્યોને સ્પર્શે છે.
જી, આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.